నమోరిహంతానం నమో సిద్ధానం నమో ఆయనియాణం నమో ఉవచ్చాయాణం నమో లోయే సర్వసాహూనం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం. ఆత్మానుశాసన మంగళాచరణ. శ్రీ విఘ్నశాసన గురు నమో నానావిధ సుఖకా ఆత్మహిత ఉపదేశతే కరే మంగళాచార. సోహే జిన శాసన మే ఆత్మ అనుశాసన శ్రుత్ జాకి దుఃఖ హారి సుఖ కారీ సాచి శాసన జాకు గుణ భద్ర కర్తా గుణ భద్ర జాకు జాని భవ్య గుణ ధారి భవ్య కరత ఉపాసన. ఐసె సార శాస్త్ర కో ప్రకాశే అర్థ జీవనీ కో బనె ఉపకార నాశె మిథ్యా భ్రమ భాసన. తాతె దేశ భాషా కరి అర్థ కో ప్రకాశ కరో జాతె మంద బుద్ధి హుకే హోత అర్థ భాసన. జాకె మంద బుద్ధి హుకే హోత అర్థ భాసన. జో లక్ష్మీ కే నిలయ రూప ఉన అవినాశీ ప్రభు కో ఉర్ధార గ్రంథ రచు ఆత్మానుశాసన భవ్య జనో కో హే శివకార. హే ఆత్మన్ తూ దుఃఖ సే డరతా హర్ సుఖ కీ వాంఛా కరతా ఇసీలియె మే దుఃఖ హారి హర్ సుఖకారీ రచనా కరతా. మధుర విపాకీ ఉపదేశామృత యది కటు భాసిత హో కటు ఔషధి గ్రాహక రోగీవత్ కించిత తూ భయ భీతనో. ఆచార్య గుణభద్ర రచిత ఆత్మానుశాసన గ్రంథాది రాజ અહીંયા વિરાજમાન છે, જેમાં ચરણાનુયોગની પદ્ધતિથી જીવોએ પોતાનું હિત કેવી રીતના કરવું એની એક સુંદર આપણને માહિતી આપી છે. આપણે કેવી રીતના આપણા દૈવી જીવનમાં જીવવું જોઈએ એના માટે કોઈ આપણને બેસ્ટ ગાઈડન્સ જેવું કોઈ શાસ્ત્ર હોતા આત્માનું શાસન છે. એકદમ સરળ ભાષા અને આપણા જીવનને જાણે લાગતું હોય એવી રીતના એમાં સિદ્ધાંતો આપ્યા છે. વાત સિદ્ધાંતિક છે, એમના ઉદાહરણો જે છે એ કદાચ થોડા જૂના જમાનાના હોઈ શકે, પણ એનો ભાવ તો આપણને અત્યારના પણ લાગુ પડે છે. જો કેવી રીતના આપણે આજનો ટોપિક જોઈએ એમાં કોન્ટેક્સ્ટમાં આપણે બેસાડશું. આપણે ગાથા 146 સુધી ચર્ચા થઈ છે લાસ્ટ ટાઈમ, જેથી લઈને 146 ગાથા લીધી હતી. આજે આપણે 147 ગાથાની ચર્ચા કરવાની છે. ટાઈમ મળશે તો 148 પણ થોડીક આપણે જોશું. જો શરૂઆતમાં પેલા કોન્ટેક્સ્ટ જોઈએ તો જે ગ્રંથ છે ભૈયા અનુક્રમણિકા નિકાલી આગે ઉસમે પેજ નંબર હૈ 132 133 સોરી પેજ નંબર 33 મંગલાચરણ કે પહેલે. હા તો જો આપણે જે વિષય અત્યારના ચાલુ છે, આપણે આત્માનુશાસન ગ્રંથમાં અનેક જુદા જુદા સબ ટોપિક્સ છે, એમાં હમણાં જ આપણો ટોપિક ચાલુ છે એ છે ગુણોની નિંદા, સોરી દોષોની નિંદા અને ગુણોની પ્રશંસા. કયો ટોપિક આપણો ચાલુ છે? દોષોની નિંદા અને ગુણોની પ્રશંસા. જો આમાં આપણો આ ટોપિક ચાલુ થયો ગાથા 139 અને 148 સુધી આ ટોપિક ચાલશે. 139માં શું આવ્યું કે ગુણહીનતા સે હાનિ હોતી હૈ, ગુણો ઘટે તો હાનિ થાય છે, બરાબર. 140 દોષો કા અંશ ભી નિંદ્ય હૈ, દોષનો અંશ પણ રહી જાય તો આપણને દુઃખદાયક છે. દોષ બતાને વાલે દુર્જન ભી હિતકારી હૈ, એ દોષ આપણને જે પણ બતાવે એ આપણા માટે દૂર છે, હિતકારી છે. ગુરુ કે કઠોર વચન બી હિતકારી છે. એ ગુરુ આપણને કઠોર વચન પણ કહે છે તો આપણે દોષ દૂર કરવા માટે કહે છે, માટે એ હિતકારી છે. ધર્માત્માઓ કી દુર્લભતા, આ ધર્માત્માઓ કી દુર્લભતામાં પણ ટોપિક શું લીધો છે કે એવા ગુણો વાળા પુરુષો પણ બહુ અલ્પ છે અને ધર્માત્મા છે, જે દોષોથી રહિત છે એવા. એના પછી 144 વિવેકીજન પ્રશંસામાં સંતુષ્ટ નહીં હોતે, જે હવે આપણા ઉપર લાગુ પડે કે કોઈ વિવેકી હોય અને કોઈ તમારા વખાણ કરે તો એમાં સંતુષ્ટ ન થવું, આપણે આપણા દોષોને જોઈને એને દૂર કરવાની કોશિશ કરવી. 145 જ્ઞાનીને શ્રેષ્ઠ કોણ, એમાં ટોપિક શું લે છે કે જે પોતાનો દોષ દૂર કરીને ગુણને ગ્રહણ કરે એ જ જ્ઞાની શ્રેષ્ઠ છે. પછી આપણે જો 146 અહિત કા ત્યાગ ઓર હિત મેં પ્રવર્તન કરને કી પ્રેરણા. આ 146, 147, 148 એ પ્રેરણાત્મક ગાથાઓ છે. આગળ સિદ્ધાંતો કહી દીધા, હવે આપણે શું કરવાનું તેની વાત ચાલે છે. તો અહિત કા ત્યાગ ઓર હિત મેં પ્રવર્તન કરને કી પ્રેરણા. 147 ગુણો કા ગ્રહણ ઓર દોષો કે ત્યાગ કી પ્રેરણા. અને 148 વિવેકી હો કા કર્તવ્ય. આવી રીતના આખો આ ટોપિક છે. એ ટોપિકમાં વાત તો જનરલ ગુણ અને દોષ, ગુણ અને દોષ એમ જનરલ શબ્દ વાપર્યા છે, પણ ખરેખર દોષ જ્યાં કહે છે ત્યાં આપણને મિથ્યાત્વની વાત ચાલે છે, અને ગુણ જ્યાં કહે છે ત્યાં સમ્યક્ત્વ, રત્નત્રય અને આપણા જીવનમાં સદાચાર એની વાત કરે છે. જેવી રીતના જો આપણે દૈનિક જીવનમાં દરેક સંસારી જીવો 5 ઇન્દ્રિયના વિષયો ભોગોમાં ડૂબેલા છે તો આ દોષ છે કે ગુણ છે? આ દોષ છે ને, કેમ કે એ 5 ઇન્દ્રિયના વિષય ભોગને કારણે જ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. તો એમ સમજો તેના લેયર્સ, પહેલું લેયર શ્રદ્ધાનું લેયર છે, આપણી માન્યતા. ત્યાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વમાં દોષ અને ગુણ લેવા, બરાબર ને? સમ્યક્ત્વ એ ગુણ, મિથ્યાત્વ એ દોષ. બીજું લેયર આવો તો આપણા પરિણામની વાત આવે છે. એ પરિણામોમાં જે જીવના રાગ દ્વેષ ભાવ નિરંતર ચાલુ છે એ દોષ, અને એની સામે સમતા ભાવ જે હોય એ ગુણ, બરાબર. અથવા તો જે 5 ઇન્દ્રિયના ભોગોને ભોગવવાની આપણી આતુરતા એ દોષ, અને એની સામે સમતા ભાવ, એક સંયમ ભાવ, વ્રત આદિ લેવાનો ભાવ એ ગુણ. કેમ કે આ ચરણનિયમનો ગ્રંથ છે એટલે આચરણની પણ વાત આમાં આવે છે. જો આપણે થોડુંક આમાં જોશું આજની ગાથામાં એ રીતે આ જે ભાવાર્થ લખેલો છે એ રીતે જે ઇન્ડિકેટ કરશે. ચલો ગાથા વાંચીએ છે. 147 ઈચ્છા જઈએ ભાઈ, પેજ 139 ગાથા 147. જ્યાં જ્યાં દોષ આવે ને ત્યાં આપણે આપણી ઉપર લગાવવાનો આપણા મિથ્યાત્વ ભાવ, તો આપણને એનો બહુ બહુ આમ જાણે આપણી જ વાત કરતા કે એવી રીતના બંધ બેસતું એવું લાગશે. જો ગાથામાં છે, યહી દોષ હૈ અરુયહ ઇનકી ઉત્પત્તિ કા કારણ હૈ, યહ સદગુણ હૈ અરુયહ ઇનકી ઉત્પત્તિ કા કારણ હૈ, યહ વિચાર જો ત્યાજ્ય હેતુ જો કો તજે શીઘ્ર હેતુ, તજે શીઘ્ર હિત હેતુ ભજે, સચ્ચરિત્ર વિદ્વાન વહી વહી સુખ યશ નિધિ કાગર હૈ. શ્રીમદજી કહે છે ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એવા વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, બરાબર છે ને? વચમાની ગાથા મેં સ્કીપ કરી, પણ આવા વિચાર જે કરે છે અને જે પોતાનું સ્વરૂપ છે એવું પ્રવર્તન કરે છે તો એ ખરેખર આ સદગુણોને ગ્રહણ કરે છે અને દોષને ટાળે છે. બરાબર, પહેલી બે લાઈન વાંચીએ, જો સેમ જ ભાવ નીકળે છે ને, યહી દોષ હૈ અરુ યહ ઇસકી ઉત્પત્તિ કા કારણ, આ દોષ છે અને આ એના ઉત્પત્તિના કારણ છે, અને યહ સદગુણ હૈ યહ ઇસકી ઉત્પત્તિ કા કારણ હૈ, આ બધા સદગુણો છે અને આવી રીતના ઉત્પન્ન થાય. યહ વિચાર જો ત્યાજ્ય હેતુ કો તજે, શીઘ્ર હિત હેતુ ભજે, કે જે ત્યાગ કરવા યોગ્ય છે એને તજે અને જે ગ્રહણ કરવા યોગ્ય છે એને શીઘ્ર ગ્રહણ કરે, તો એવા વિદ્વાન જ સચ્ચારિત્રવાળા વિદ્વાન છે. એ ખરેખર સમ્યક જ્ઞાની જીવો છે. ખ્યાલ આવે ને? એ જ ભાવ નીકળે છે ને આમાંથી. જો આપણે એનો અર્થ વાંચીએ, યે દોષ હૈ ઓર યે ઇન કારણો સે ઉત્પન્ન હોતે હૈ તથા યે ગુણ હૈ ઓર યે ઇન કારણો સે ઉત્પન્ન હોતે હૈ, એસા નિશ્ચય કરકે જો જીવ ત્યાગને યોગ્ય કારણો કો શીઘ્ર છોડતા હૈ ઓર હિત કરને હિત કે કારણો કો સેવન કરતા હૈ, વહી જીવ જ્ઞાની હૈ, વહી સમ્યક ચારિત્રવાન હૈ ઓર વહી સુખ ઓર યશ કા નિધાન હૈ. આપણે સિમ્પલ ઉદાહરણ આદિ લઈએ, જેવી રીતના સમજો કોઈ સ્મોક કરતો હોય કે દારૂ પીતો હોય, એને લત લાગી ગઈ છે, એને લત લાગી ગઈ છે. હવે તો બધે આવે ને કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય કે લીધે હાનિકારક હૈ, તો ખબર છે કે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો એ દોષનું ઘર છે કે ગુણનું ઘર છે? દોષનું ઘર છે. બરાબર, એ દોષનું કારણ છે ને. એમ કરવાથી આગળ જઈને એનાથી અનેક રોગો થાય છે, એ ખ્યાલ છે ને આપણને. હવે કોઈ વિવેકી વ્યક્તિ હોય, એ વિવેકી વ્યક્તિએ શું કરવું જોઈએ? શું કરવું જોઈએ બોલો? લોજિકલ પ્રોસેસ શું છે? કે તમે પહેલા જાણો કે આ જે પર્ટિક્યુલર એક્ટિવિટી આપણે કરી રહ્યા છે એને કારણે શું શું નુકસાન થઈ શકે. બરાબર છે? પહેલા તો નુકસાન એના જાણીએ. એટલે દોષ શું છે અને એનાથી શું નુકસાન થઈ શકે એ આપણે જાણીએ. એ દોષની ઉત્પત્તિના કારણ શું છે એ આપણે જાણીએ. તો પછી એને દૂર કરવાના કારણ શું છે એ આપણે ફોલો કરી શકીએ. બરાબર, આ એકદમ સામાન્ય એક આપણે પ્રોસેસ છે. ચલો આ તો એક્સ્ટ્રીમ. હવે આપણો એક્ઝામ્પલ લઈએ, સમજો. આપણે બધા તો ચલો વ્યસનોથી રહિત છે, સદાચારી જીવન ચાલુ. બરાબર, પણ સમજો કોઈ પ્રકારની આપણને કંઈક બીમારી છે, પેટમાં હંમેશા ગડબડ રહે છે અથવા વા થઈ જાય. બરાબર ને? આ બધી બીમારીઓ આપણામાં કોમન હોય કે નહીં? તો સમજો કે એવી આપણને બીમારી, સમજો વાની બીમારી છે, જોઈન્ટ દુખે છે એવરી ડે સવારે. હવે આજ દુખે છે તો એની ઉત્પત્તિનું કારણ શું છે એ આપણે જાણવાની કોશિશ કરીએ ને, અને એને દૂર કરવા માટેનો ઉપાય શું છે એ પણ જાણવાની કોશિશ કરીએ. જો જૂના જમાનામાં જે આયુર્વેદ અને એ બધા ટાઈપની ટ્રીટમેન્ટ હતી, તો એ તો આપણને આપણા જીવનશૈલી ઉપર લઈ જાય કે તમે કઈ જાતનું તમારું જીવન છે, કઈ જાતનું ખાનપાન છે, કઈ જાતનું તમારી ડેલી એક્સરસાઇઝીસ કેવું કંઈક છે, અને એનું તમારું ઓવરઓલ હેલ્થ પર શું અસર પડે છે. હવે આ એલોપેથી એ બધું તો આપણને ગોળી આપી દે, દે ડોન્ટ ગો ઓન લાઈફસ્ટાઈલ. પણ સમજો આપણે જૂના જમાનાની શૈલીને થોડો વિચાર કરીએ, તો એવા ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે ને આપણા જીવનમાં કે જેને કારણે આપણને વાની બીમારી થાય છે. જેવી રીતના આપણું એ જાતનું ખાનપાન હોય, તે સમજો ઇટ ઇઝ વેરી પ્રોટીનેશિયસ ડાયટ, પણ બહુ એક્સરસાઇઝ નથી, તો પછી પ્રોટીનનું શું થાય? બધું ખાલી જમા થઈને એ આવી રીતના કન્વર્ટ થાય, ડાયજેશન આપણું વીક છે. બરાબર, તો આ બધાને કારણે બોડીમાં ઓટોમેટિકલી ગેસ્ટ્રિક ઉત્પન્ન થાય અને આ બધી બીમારીઓ આપણને થાય. તો આપણે એનો રૂટકોઝ વિચાર કરવાની કોશિશ કરીએ ને, તો સૌથી પહેલું કે આ વાદ જે દોષનું કારણ છે કે ગુણનું? દોષનું કારણ છે. બરાબર, એની ઉત્પત્તિનું કારણ શું છે? તો આપણા જીવનનું ખાનપાન, આપણી જે પણ ડાયજેસ્ટિવ સિસ્ટમ અથવા આપણું એમ આપણું જીવનશૈલી. બરાબર, તો હવે એ દોષને દૂર કરવાનો ઉપાય શું? હવે એ ઉપાયમાં આપણે જઈએ ને કે કાં તો એ જાતનું ખાનપાન આપણે બદલી નાખીએ, કાં તો એ જાતની આપણે કંઈ ટ્રીટમેન્ટ કરીએ આપણા ડેઈલી ડાયટમાં. આપણે એવું પણ કંઈ ઇન્ક્લુડ કરીએ કે જે આ એન્ટી હોય, એન્ટી ગેસ્ટ્રિક કેવું કંઈક હોય, અથવા આપણે આપણા જીવનમાં એ જાતનું એક્સરસાઇઝીસ કેવું કંઈક ફિઝિકલ એક્ટિવિટી ઇન્ક્લુડ કરી દઈએ. બરાબર છે કે આવું કંઈક કરીએ તો આ દોષ દૂર થાય છે અને ગુણ ગ્રહણ થાય છે. બરાબર, આ આપણો આખો લોજિકલ પ્રોસેસ છે કે નહીં? છે ને, આપણે આવી રીતના કરીએ કે નહીં? નોર્મલી આપણે આ બધું આપણા જીવનમાં કરતા જ હોઈએ છીએ. આ તો એક સાધારણ હ્યુમન ટેન્ડન્સી છે ને કે ભાઈ કાંઈક આપણને દુઃખ પહોંચાડે છે તો એ દુઃખ દૂર કરવાનો ઉપાય આપણે કરીએ છીએ. અરે હ્યુમન શું તિર્યંચો પણ કરે છે આવું? તો કોઈ તિર્યંચો પણ એક નોર્મલ પ્રેક્ટિસ કરે કે એને કાંઈક સમજો ખૂબ ઠંડી લાગતી હોય તો એ એવામાંથી નીકળીને તડકામાં જઈને બેસે તો એ દુઃખ દૂર કરીને એક ગુણ ઉત્પન્ન કરવાની કોશિશ કરે છે. એટલું તો લોજિક એને પણ છે. હવે એવી જ રીતે આને આપણે આધ્યાત્મિક સિદ્ધાંતો ઉપર લગાવે કે આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે અને દુઃખી થાય છે. તો એ દોષ છે કે ગુણ? પહેલા તો દોષ છે. બરાબર, એ દોષ છે તેની ઉત્પત્તિનું કારણ શું? એની ઉત્પત્તિનું કારણ મિથ્યાત્વ. એની ઉત્પત્તિનું મૂળ કારણ શું? મિથ્યાત્વ. આમ જોવા જઈએ તો મોહ રાગ દ્વેષ બધા ભાવો, બરાબર, પણ એ રાગ દ્વેષનું પણ મૂળ કારણ શું છે? કે મિથ્યાત્વ, મોહ ભાવ. એ મિથ્યાત્વમાં પણ ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ. બરાબર, આપણે એ બધું સિદ્ધાંતો તો જાણીએ છીએ ને કે સાત તત્વ રૂપ જીવની જે મિથ્યા માન્યતા છે એ અગ્રહિત મિથ્યાત્વ, અને જે કુદેવ કુશાસ્ત્ર કુગુરુ આદિની એનાથી નવી ગ્રહણ કરેલી મિથ્યા માન્યતા એ ગ્રહિત મિથ્યાત્વ. તો આ જે મિથ્યાત્વ છે એ ઓલા દોષને વધારે પુષ્ટ કરે છે કે ઓછું કરે છે? એ વધારે એને પુષ્ટ કરે છે. જીવ ઊંધી માન્યતાને કારણે પોતે વધારે દુઃખી થાય છે. સિમ્પલ વસ્તુ, આપણને બહુ એસિડિટી હોય બોડીમાં અને પાછું એવી વસ્તુ ખાય કે જેનાથી વધારે એસિડિટી થાય તો શું થાય? તો જીવ વધારે દુઃખી થાય, ઓટોમેટિકલી વધારે દુઃખી થાય. એવી જ રીતે ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ તો કરી જ રહ્યો છે રાગ દ્વેષ ભાવને કારણે, પાછું મિથ્યા માન્યતાને કારણે વધી વળી પાછું એને પુષ્ટ કરે છે તો હજી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. તો આ તો થયું દોષ એની ઉત્પત્તિના કારણે. હવે ગુણ શું છે એની સામે? આ ચાર ગતિરૂપ સંસારના જે દુઃખો છે એની સામે ગુણ ગુણરૂપ અવસ્થા શું છે? આજે જીનેન્દ્ર ભગવાનના દર્શન આપણે શું કામ કરવા આવીએ છીએ? આપણે ભગવાનના દર્શન જ એટલે કરવા આવીએ છીએ કે જો આ અવસ્થા છે જે મને પ્રાપ્ત કરવી છે. આપણને કોઈ કંઈક એક્ઝામ્પલ તો મળે, કોઈ કંઈક એક્ઝામ્પલ મળે ને કે જો આવી અવસ્થા મને પ્રાપ્ત કરવી છે, એટલે એ ગુણરૂપ અવસ્થા છે. જે અર્યંત સિદ્ધ ભગવાનની શાંતિ, એ બહારની પ્રતિમાની વાત નથી, અંદરથી આત્માની જે શાંતિ જે ઝલકે છે, જે જ્ઞાન આનંદ એમનો ઉછળે છે, એ અંદરથી આનંદની જે ધારા છે એ સુખરૂપ અવસ્થા, એ ગુણ છે. અને હવે એની ઉત્પત્તિનું કારણ શું? એની ઉત્પત્તિનું કારણ સમ્યક દર્શન જ્ઞાન છે. ઓલું મિથ્યા દર્શન હતું ઊંધી માન્યતા, આ સમ્યક દર્શન છે સાચી માન્યતા. કોઈને અલગ બોડી પર રેશિસ નીકળતા હોય અને તમે ક્રીમ લગાવી દો તો પેસી જાય, પણ જ્યાં સુધી અંદરનો વિકાર દૂર ના કરો ત્યાં સુધી એ નીકળ્યા જ કરે ને. હવે સમજો તમે એનો ઉપાય ગોતી લીધો અને એ ઉપાય તમે કર્યો તો એ અંદરના વિકાર દૂર થઈ ગયા, તો આ રેશિસ નીકળવાના જ બંધ થઈ ગયા, એ નીકળવાના જ બંધ થઈ ગયા, એ સુખરૂપ અવસ્થા. જે રીતના સમજો કે કોઈને ખૂબ ખંજવાળ આવતી હોય તો એ સુખ કે દુઃખ? સુખ કે દુઃખ? દુઃખ. હવે સમજો તમે ખંજવાળી લીધું, ખૂબ ખંજવાળ આવતી હતી તમે ખંજવાળી લીધું, તો ટેમ્પરરી જે તમને આમ શાંતિ લાગી એ સુખ કે દુઃખ? સુખ કે દુઃખ બોલો? એ સુખનો આભાસ છે પણ છે તો દુઃખ જ. અને હવે સમજો કોઈને ખંજવાળ આવે જ નહીં તો એ સુખ કે દુઃખ? એ ખરેખર સુખ. ખ્યાલ આવે છે ને? એવી રીતના જીવને અંદરથી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, નિરંતર ઈચ્છાઓ ઉત્પન્ન થાય. મોક્ષના પ્રકાશનમાં કીધું ને ચાર પ્રકારની ઈચ્છાઓ, જીવને નિરંતર અંદરની ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અને ઈચ્છાઓની પૂર્તિ માટે એ બહાર ફાંફા મારે છે. કંઈક ખાઈ લો, કંઈક સૂંઘી લો, કંઈક સાંભળી લો, એ જાતના અંદરથી ઈચ્છા થઈ તો એના રિએક્શનના ફોર્મમાં એ બહારથી એ વિષયને પ્રાપ્ત કરવાની કોશિશ કરે. આ અંદરથી ઈચ્છા ઉત્પન્ન થઈને જે આકુરતા થાય છે એ સુખ કે દુઃખ? જેવી રીતના બી ખંજવાળ આવી ને એ અંદરથી તમને અનઇઝીનેસ લાગે કે નહીં, એવી રીતના અહીંયાથી સમજો તમને કેરી ખાવાની ઈચ્છા થઈ. હવે ઘરમાં છે નહીં, બજારમાં હજી આવી નથી, તો અંદરથી જે આકુરતા થઈ એ સુખ કે દુઃખ? એ દુઃખ થયું. ખ્યાલ આવે ને? હવે સમજો જેવી રીતના ખંજવાળી હતું ને એવી રીતના તમને ક્યાંકથી દૂર દૂરથી ગોતી ગોતીને કેરી મળી ગઈ અને તમે ખાઈ લીધી, તો ટેમ્પરરી તમને જે રાહત થઈ એ સુખ કે દુઃખ? એ સુખનો આભાસ છે પણ એ પણ દુઃખ જ છે. કેમ કે ખરેખર ઈ એક વસ્તુથી જીવની ઈચ્છાઓ બંધ નથી થઈ જતી, ત્યાં બીજી ચાર ઈચ્છાઓ ઉભી છે. ખ્યાલ આવ્યો કે નહીં? એક નિરંતર આ જીવ આવી રીતના દુઃખી રહે છે અને એની સામે જેવી રીતના પેલી ખંજવાળ આવતી જ નથી, એમ અહીંયા જીવને ઈચ્છાઓ ઉત્પન્ન જ ન થાય અને પોતાના આત્મામાં નિરંતર લીન રહીને જે એક શાંતિ સંતાનો અનુભવ કરે, આ સુખ કે દુઃખ? આ ખરેખર સુખ. સાચું ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આપણે દુઃખ જોયું, દુઃખનો ઉપાય જોયો, દુઃખને ઉત્પત્તિનું કારણ જોયું, હવે આ સુખરૂપ અવસ્થા જોઈ, એની ઉત્પત્તિનું કારણ જોયું, સમ્યક દર્શન જ્ઞાન ચાલે. બરાબર? હવે સમ્યક દર્શન જ્ઞાન ચાલે તો કેવી રીતના પ્રગટ કરવું, એનો ઉપાય કેવી રીતના કરવો, એ ગુણ પ્રગટ કરવાની એ સાચી પદ્ધતિ છે. ખ્યાલ આવે ને? દોષોને દૂર કરીને ગુણોને પ્રગટ કરવા. જો આનું ટાઇટલ શું છે ગાથાનું, ફરીથી આપણે વાંચીએ. ગુણો કા ગ્રહણ ઓર દોષો કે ત્યાગ કી પ્રેરણા. ગુણો કા ગ્રહણ ઓર દોષો કે ત્યાગ કી પ્રેરણા, એટલે ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરો અને મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્રનો ત્યાગ કરો. ખ્યાલ આવે છે ને? એ દુઃખને દૂર કરવાનો ઉપાય છે. કારણ સહિત ગુણ ઓર દોષો કો જાણને સે ક્યા હોતા હૈ યહ બાત આગામી છંદ મેં કહે હૈ. કારણ સહિત જાણવાથી એને દૂર કરી શકાય છે. બરાબર? ચાલ, જો આપણે એનો ભાવાર્થ લઈએ, ભાવાર્થ પણ બહુ સરસ છે. આપણે જેમ હમણાં ઓલી વાત કરી ને કે લેયર્સમાં વિચાર કરો, એ લેયર્સમાં આપણે વિચાર કરશું. જો સૌથી પહેલો પેરેગ્રાફ, વિવેકી પુરુષ સર્વપ્રથમ દોષ ઓર ગુણ કો પહેચાનતે. જે વિવેકી જીવ છે એ સર્વપ્રથમ શું કાર્ય કરે છે? પહેલા તો શું સાચું, એટલે શું ગુણ છે અને શું ખોટું, શું દોષ છે એને જાણવાનો પ્રયત્ન કરે છે. વહાં વિચાર કરને પર આત્મા કો દુઃખ કે કારણ હોને સે મિથ્યાત્વાદી દોષ રૂપ ભાષિત હોતે હૈં ઓર આત્મા કો સુખ કા કારણ હોને સે સમ્યકવાદી ગુણ ભાષિત સમ્યકવાદી ગુણ રૂપ ભાષિત હોતે હૈં. એ આત્માને દુઃખ પહોંચાડનાર છે માટે મિથ્યાત્વ દોષ રૂપ છે અને આત્માને સુખ પહોંચાડનાર છે માટે સમ્યકવાદી ગુણ રૂપ છે. જો આપણે એક કોરિલેશન લઈએ, એક જીવ છે, બે ફ્રેન્ડ્સ છે, એ બે ફ્રેન્ડ્સ સાથે સ્કૂલના ફ્રેન્ડ છે. બરાબર? બે હંમેશા એકદમ સ્કોલર, એકદમ બેસ્ટ ફ્રેન્ડ્સ અને બે સ્કોલર, એટલે હંમેશા ફર્સ્ટ સેકન્ડ રેન્ક જ આવે, ક્યારેક આની ફર્સ્ટ ક્યારેક આની ફર્સ્ટ એવી રીતના. હવે આગળ જઈને બે આગળ ભણ્યા તો બે પોતપોતાની રીતે આગળ જે એમને જેવો ઇન્ટરેસ્ટ એવું ભણ્યું, એ બેમાંથી એક જણ ખૂબ સક્સેસફુલ થઈને બહુ મોટો માણસ બન્યો, ખૂબ પૈસા કમાયા આખા દેશમાં ને બધે નામ કમાયું અને એને ખૂબ પૈસા બનાવ્યા. એટલે એ બિઝનેસ કરતો હોય કે જોબ કરતો હોય જે જાણતો, પણ એને નિરંતર એક પ્રવૃત્તિ શું કે આનું કેવી રીતના વધારવું અને હજી કેવી રીતના મોટું કરવું, હજી કેવી રીતના વધારે મને કસ્ટમર મળે, હજી કેવી રીતના ધંધો વધે, હજી કેવી રીતના વધારે પ્રોફિટ બને, મારું આખા દેશમાં નહીં વિદેશમાં પણ ઇન્ટરનેશનલી મારું નામ કેવી રીતના બને, મારી કંપની ઇન્ડિયામાં ટોપ 100, પછી વર્લ્ડમાં ટોપ 500, અરે વર્લ્ડમાં ટોપ 50 કેવી રીતના પહોંચે. બરાબર? એ પદ્ધતિ છે. અને હવે બીજો ફ્રેન્ડ કેવો, એ ખૂબ એની રીતે સરસ ભણ્યો, એને એક જોબ પકડી લીધી શાંતિથી, એને શું કર્યું, એની જોબ કરે સવારના 9 થી 6 શાંતિથી ઘરે આવીને પછી સ્વાધ્યાય હતી કરે. એને જોબમાં પણ મને બહુ ગ્રોથ મળે કે મને બહુ આગળ વધવું એવી કાંઈ એને બહુ ઈચ્છા નહીં, પણ મને આટલો પગાર મળે છે ને, મારું ઘર ચાલે છે તો હું સુખી છું. એ જાતની જિંદગી એને પસંદ કરી, બરાબર. હવે એ લોકો ભણી કરી નીકળ્યા, એના 20 વર્ષ પછી પાછા મળ્યા એક દિવસ. વચમાં જરા ટચ છૂટી ગયો, તો ભાઈ બહુ બિઝી થઈ ગયા ને વધારવામાં, એટલે વચમાં જરા ટચ છૂટી ગયો. 20 વર્ષ પછી પાછા મળ્યા, અને મળ્યા ત્યારે પેલું એકબીજા સામે શું કરે છે, તું શું કરે છે, એ જાતમાં આપણે પૂછીએ ને. તો હવે મને કહો, આ બે પાછા ભેગા થયા, એકની પાસે પુષ્કળ પૈસા, દુનિયાનો એટલે સમજો ને ભારતનો બેસ્ટ મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, પણ એને પોતા માટે અને પરિવાર માટે ટાઈમ નહોતો. અને બીજો વ્યક્તિ નાનો માણસ, પોતાના ઘરમાં સુખી એ જાતનો. હવે આ બે જિંદગી જે આપણે જોઈ એમાંથી કોની જિંદગી સારી? બોલો સમીરભાઈ, કોની જિંદગી સારી, શું લાગે? બીજા જે સંતોષી જીવ છે તે શું કહ્યું? નહીં, કર્મો કા ઉદય બરાબર, વો તો કર્મો કે ઉદય કે હિસાબ સે હમે સંયોગ મિલતે વો બાત અલગ હોગી, લેકિન અગર આપ હોતે તો આપ કોનસી જિંદગી પસંદ કરતે? સંતોષી જીવની જિંદગી આપણે પસંદ કરીએ. કેમ પસંદ કરીએ? મારે કેમ પર આવવું છે, મેઇન વાત તો મેં ખાલી સિનારિયો તમને બતાવ્યો, પણ કેમ? ફેમિલી સાથે એને ટાઈમ મળે છે, આને નથી મળતો. સંતોષી છે એને ફેમિલી સાથે ટાઈમ મળે છે. બીજું કારણ, ધર્મ ધ્યાન કરવાનો એને ટાઈમ મળે છે. ચલો ત્રીજું કારણ, એની પાસે પૈસા તો છે નહીં, તો કેવી રીતના થાય સુખી? માનસિક નિરાકુરતા છે. ચલો ઓકે, બીજું કોઈ કારણ? બોલો. તો આટલો મોટો વ્યક્તિ આખા દેશ વિદેશના બધા લોકો એને રિસ્પેક્ટ કરે, ચલો એ એટલા પૈસા સાથે એમ સમજો આટલા બધા તીર્થ ક્ષેત્રની ડોનેટ કરીને રક્ષા કરે છે, ખ્યાલ આવે કે નહીં? એ ઘણા પ્રભાવમાંના કાર્ય કરે છે. જયારે બોલો સંતોષી જીવ તો કઈ નથી કરી શકતો, એની પાસે તો પોતાના પરિવારના બી માંડ માંડ નીકળે. એમ તજી ધર્મની પ્રભાવના કાર્ય કરે છે, સારું ને? નહીં, ઠીક છે. આપણે કહેવાનો મતલબ શું છે, અહીંયા જે આપણે વાંચ્યું ને કે વિવેકી પુરુષ સર્વપ્રથમ દોષ અને ગુણને પહેચાને છે. વિવેકી પુરુષ સર્વપ્રથમ દોષ અને ગુણ કો પહેચાને છે. આ તો આપણે બહારના સંયોગોની વાત કરી, બરાબર, કે આની પાસે પૈસા છે, આની પાસે નથી, આની પાસે ટાઈમ છે, આની પાસે નથી, આની પાસે ધર્મનો સ્વાધ્યાય કરવાનો ટાઈમ છે, આની પાસે નથી. હવે આમાં દોષ કયા ને ગુણ કયા, ખ્યાલ આવે છે ને? મેઇન તો આપણે કઈ જિંદગી પસંદ કરવી એ પહોંચવાની એ નિર્ણય કરવાની પાછળ કેમ, એ કેમ જે પ્રશ્ન છે ને એ સમજવો બહુ જરૂરી છે. કેમ કે ડાયરેક્ટ ડિફાઈન્સ કે આપણો વિચાર કેવી રીતના ચાલે છે, ખ્યાલ આવે છે કે? જે વિવેકી પુરુષ છે ને એ પહેલા દોષ અને ગુણોનો નિર્ણય કરે છે, બરાબર. આ તો લૌકિક એક્ઝામ્પલ. શું કહો છો? હા, એ સંતોષ એક જાતનો ગુણ છે, બરાબર. અને ત્યાં દોષ છે એ જે પરિગ્રહ લોભ છે એ દોષ છે. હવે આને અધ્યાત્મમાં આપણે લગાવીએ. આ બે વ્યક્તિ આપણે જોયા, હવે આપણે બીજા બે વ્યક્તિને જોઈએ. બે વ્યક્તિમાં સમજો કે બે મનુષ્ય ફ્રેન્ડ્સ છે, બરાબર. એક ખૂબ ધાર્મિક વ્યક્તિ છે અને એક ધાર્મિક નથી પણ સંતોષી છે. હવે જો ધ્યાનથી સાંભળ્યું, ધાર્મિક નથી પણ સંતોષી છે, અને ઓલો સંતોષી છે સાથે ધાર્મિક પણ છે, બરાબર. હવે બે પોતાનો જીવન વ્યતીત કરે છે, પણ આ જે સંતોષી વ્યક્તિ છે જીવન કેવું વ્યતીત કરે છે કે ભલે બહુ નહીં થોડા ઘણા પૈસા કમાય, પોતાના પરિવાર સાથે સુખેથી રહે છે, એને ટાઈમ પણ મળે છે, એને પરિવાર સાથે ખૂબ લાગણી અને પ્રેમ આદિ પણ છે, અને ટાઈમ કાઢીને સેવાના કાર્ય પણ કરે છે, ચાલક ગરીબોને દાન આપવું આદિ, અથવા એ કોઈક સમજો હોસ્પિટલમાં સેવા આપે છે, દર્દીઓને મદદ કરે, એ જાતનું બ્લડ કેમ્પ આદિ લગાવી દે, એ જાતનું ઘણી સેવાના કાર્ય પણ કરે. અને બીજો વ્યક્તિ છે એ પણ સંતોષી છે, કદાચ ગરીબ છે કે પૈસા વાળો છે, જેવો હોય ડઝન્ટ મેટર, ખ્યાલ આવે ને, પણ એનો સમય આધ્યાત્મિક સ્વાધ્યાય ચિંતન મનન એમાં નાખે છે, કોઈ સેવા નથી કરતો, અથવા ચલો થોડી ઘણી સેવા કરે છે, એને જેવા વિકલ્પ આવ્યા એ જાતની એને સેવા કરી, અથવા તો એ મેજોરિટી ટાઈમ એનો આ સ્વાધ્યાય ચિંતન મનનમાં નાખે છે, ખ્યાલ આવે છે. હવે મને કહો કે કયું જીવન તમને વધારે યોગ્ય લાગે છે અને કેમ? સ્વાધ્યાય વાળું વધારે યોગ્ય લાગે, કેમ? મોક્ષની તરફ છે, આત્માની ઓળખાણ કરવા પર, બરાબર. ચાલો બીજું કોઈ આ બાજુથી, હવે સ્વર્ગની તરફ, ચાલો વેરી ગુડ. બીજું કોઈ કારણ? એક સ્વના ઉદ્ધારની તરફ છે, બીજો પરના ઉદ્ધારની તરફ છે. જો ફરીથી હવે આમાં આપણે વિચાર કરીએ કે ગુણ શું ને દોષ શું, આ ગુણ ને દોષના ડેફિનેશનમાં આપણે પાછા આવીએ કે આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે અને દુઃખી છે, તો કોને કારણે દુઃખી છે? આપણે રીઝન શું જોયું? મોહ રાગ દ્વેષ ભાવને કારણે જીવ દુઃખી છે, અને એમાં પણ મુખ્ય કોણ? કે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, હું કોણ છું એના વિષયમાં ઊંધી માન્યતા. હવે પહેલો જીવ જે છે એ જે સામાજિક જીવ છે, ખ્યાલ આવે ને, સમાજ સેવામાં એનો સમય વ્યતીત કરે છે, ઘણા સારા કાર્ય કરે છે, પુણ્ય પણ ઘણું બાંધે છે, પણ હું કોણ છું એનો તો એને જવાબ મળ્યો જ નહીં ને, ન એને કોઈ પુરુષાર્થ કર્યો એના માટે, કે ન એને ટાઈમ પણ મળ્યો એ કરવાનો, કેમ કે એનું આખું જીવન ક્યાં બધું વ્યતીત થઈ રહ્યું છે? શુભ ભાવના કાર્યમાં વ્યતીત થઈ રહ્યું છે, ખ્યાલ આવે છે કે? એટલે એને ગુણ દોષનો વ્યવસ્થિત નિર્ણય નથી કર્યો, બરાબર છે કે નહીં? અને જે બીજો જીવ છે એ પોતાનો સમય ક્યાં નાખે છે? કે પોતાના આત્માને સમજવામાં નાખે છે. એ મોક્ષ માર્ગ શું છે, જીવ દુઃખી કેમ છે, આ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કેમ કરી રહ્યો છે, એમાં એનો સમય વ્યતીત કરે છે, ખ્યાલ આવે ને? તો એને ગુણ દોષનો નિર્ણય કર્યો છે વ્યવસ્થિત. આ એમ્ફેસિસ ક્યાં આવે છે ખબર પડે છે કે નહીં? આપણું આખો એમ્ફેસિસ આ સમ્યક દર્શનને પ્રગટ કેવી રીતના કરવું ત્યાં હોવું જોઈએ, કેમ કે એ મુખ્ય દોષ, એ મુખ્ય ગુણ છે કે મિથ્યા, તો મુખ્ય દોષ છે જેને કારણે જીવ આ દુઃખ નિરંતર સહન કરી રહ્યો છે, બરાબર. આ તો ફર્સ્ટ પોઈન્ટ થયો. આ થયો શ્રદ્ધાની વાત, બરાબર, અધ્યાત્મની વાત. હવે જો સેકન્ડ પોઈન્ટ આપણે આવે, નેક્સ્ટ લેવલ, આપણે કીધું લેયર્સમાં વાત કરશું, હવે સેકન્ડ લેવલ, જો સેકન્ડ પેરેગ્રાફ, ઇસકે પશ્ચાત, ઇસકે પશ્ચાત એટલે કે ઇસકે પશ્ચાત, પહેલા કે ગુણ દોષનો નિર્ણય કરે, વહા વિચાર કરને પર આત્મા કો દુઃખ કે કારણ હોને સે મિથ્યા તો દોષ રૂપ ભાષિત, બરાબર, અને આત્મા કો સુખ કે કારણ હોને સે સમ્યક તો ગુણ રૂપ ભાષિત હો. જે જીવે પહેલા આ નિર્ણય કર્યો કે સમ્યક તો આદિ કરવા લાયક છે, મિથ્યા તો આદિ છોડવા લાયક છે, બરાબર, આટલો નિર્ણય એને કર્યો, ગુણ અને દોષનો નિર્ણય કર્યો. હવે નેક્સ્ટ લેવલ, ઇસકે પશ્ચાત વે દોષ ઓર ગુણ કે કારણો કો પહેચાનતે. આ તો નિર્ણય કર્યો કે ભાઈ મિથ્યાત્વ છોડવા લાયક છે, અને હવે એનું કારણ શું છે, તો ત્યાં આવીને પહોંચે છે. तो जो इसके कारणों को पहचानते हैं वहां कुदेव कुगुरु कुशास्त्र आदि या विषय आदि सामग्री दोषों का कारण भाषित होती है तथा सुदेव सुगुरु सुशास्त्र आदि या व्रतादि संयम व्रत संयम आदि गुणों के कारण भाषित होते हैं। जो हम बेटा टॉपिक्स चल बात करें, पहले तो निर्णय करो कि मिथ्यात्व छोड़वा लगे सम्यक प्राप्त करवा लगे हम इन कारणों में आ गया। तो अपने कारणों में बे चर्चा करी कि जीव मिथ्यात्व मिथ्या दृष्टि कोने कारण है, तो बे कारण है। एक तो अनादि मिथ्यात्व है जो अग्रहित मिथ्यात्व है, अने एक आ भाव में मनुष्य पर्याय में नव ग्रहण करेली मान्यताओ है जो ग्रहित मिथ्यात्व है। बराबर जेवी रीतना समझो कि आ शरीर ने पोतानु माने छे, आ मोहराग द्वेष भाव ज मने सुखरूप छे, एटले इंद्रिय विषयों भोगवाथी ज मने सुख थशे, आ बधी मान्यताओ अनादिनी छे। कोई नवी आ भावमां कोई कीधु एटले नवी उत्पन्न थे एवुं नथी। आपणे आ बाबतमां छे ने कम्पेरिजन तिर्यंचो साथे करवानुं कि जे मनुष्य ने तिर्यंच ने कॉमन होय ए बधुं अनादिनुं छे। समझो कि मनुष्य खावा पीवा पाचड़ भागे अथवा पैसा पाचड़ भागे तो तिर्यंच भी भागे थे, केम के ए जे एने इच्छा है कि मारी इच्छाओं पूरी थाय ए अनादिनो मिथ्यात्व छे के नहीं। बराबर अने हवे जे वस्तु आ भावमां नव ग्रहण करेलू छे ए ग्रहित मिथ्यात्व छे। जे रीतना समझो कि अपने घना बदा कुमत आदि जोया झाड़ ने पूजा करी पत्थरों ने पूजा करी अथवा भगवान की पूजा करी पूरी पूरु थी जाए कार्य। एक्जाम्पल नमोकार मंत्र बोली ने जो कि मारी एक्जाम सारी जाए, अरे नमोकार मंत्र थी जिनेन्द्र भगवान कहीं अपनी एक्जाम में मदद करवा ख्याल आए। आ ग्रहित मिथ्यात्व केवुं छे केम के तिर्यंच ने छे एक्जाम तीरिया चाड़ी तो नमोकार मंत्र बोली जाए नहीं ख्याल आए तो आ बधु नव ग्रहण करेलू। बराबर तो आ तो कहू ग्रहित अग्रहित मिथ्यात्व। मिथ्यात्व ए दोष से दूर करवा लगे। सेकेंड पॉइंट एना कारण कोण छे तो ग्रहित और अग्रहित मिथ्यात्व एना कारण। हवे थर्ड पॉइंट ए ग्रहित और अग्रहित मिथ्यात्व ने कारण आ जीव ने निरंतर राग द्वेष भाव थे कि नहीं। जो जे जीव संसारी छे संसारी छे हजी केवल नानी नथी एवा जीव ने ज्यां सुधी साची मान्यता न थाय एटले के हूँ आत्मा छू अने एमां लीन न रहे अने जो बहार आवी जाय तो बहार कोईपण पदार्थ पर नजर जता એને રાગ દ્વેષ ભાવ થયા વગર રહે જ નહીં, થાય જ ઇવન મુનિરાજને પણ થાય જ ખ્યાલ આવે છે ને। કેમ કે એવો જ જીવનો સ્વભાવ છે કે જ્યાં અંદરમાં આત્માના આશ્રયે રહે છે તો ત્યાં કોઈ રાગ દ્વેષ ભાવ નથી, અને જેવી પર પદાર્થ પર નજર પડે તો ત્યાં એને સારું ખરાબ એવા વિચાર ચાલુ થઈ જાય, આ સારું આ ખરાબ આ મારું અકારું ચાલે અમારું નહીં। આપણે અલગ એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતું એ ચાર પ્રકારની માન્યતાઓ છે ને કે જો આ મેં કર્યું આ મારા મમ્મી પપ્પા છે આ મારો ફોન છે આ મારું છે આ સારું છે આ ખરાબ છે એવા ભાવ જીવને નિરંતર થયા જ કરે છે, થયા વગર રહેતા નથી અને એને કારણે જીવને રાગ દ્વેષ ભાવ થયા કરે છે। એ રાગ દ્વેષ ભાવને કારણે શું થાય છે કે નવા કર્મ બંધ થાય છે, નવા કર્મ બંધથી નવા સંયોગો મળે છે, એ નવા સંયોગોમાં જીવ પાછો જોડાય છે, પાછો મોરા દ્વેષ ભાવ કરે છે, પાછા નવા કર્મ બંધ રહે, ખ્યાલ આવે ને, એ ચક્ર ચાલુ રહે છે, ખ્યાલ આવે છે। હવે જો સિમ્પલ વસ્તુઓ આની હું તૈયારી કરતો હોય ત્યારે મને એમ વિચાર આવે આપણે આપણે બે ત્રણ જાતના જીવ હોય ને સમજો આપણી થાળીમાં પાંચ છ વાનગીઓ છે, એ પાંચ છ વાનગીમાંથી એકાદ આપણને વધારે પસંદ હોય અને બાકીની આપણને ઓછી પસંદ હોય, બરાબર? સમજો કેરીનો રસ છે તો કોઈને બહુ ભાવે છે. હવે સમજ્યું કે કોઈ વ્યક્તિ એવું છે જેને કેરીનો રસ બહુ ભાવે છે અને થાળીમાં આવ્યો, તો હવે બે પ્રકારના જીવો હોય, બે પ્રકારના વ્યક્તિઓ હોય. એક પ્રકારનો વ્યક્તિ એવું હોય કે જે ભાવતી વસ્તુને સૌથી પહેલા ખાઈ જાય, હોય કે આપણી સાથે કોરિલેટ કરજો. હું સેકન્ડ ટાઈપનો વ્યક્તિ છું, તમે કઈ ટાઈપના છો તમે વિચાર કરો. હું કેવો વ્યક્તિ છું કે જે ભાવતી વસ્તુ હોય ને એને છેલ્લે સુધી રાખી મૂકે અને બાકીની બધી પહેલા ખતમ કરે, હોય કે નહીં આવા વ્યક્તિઓ? બરાબર. હવે જો વિચાર કરજો, આપણી એક ટેન્ડન્સી હોય ને કે જે સારી વસ્તુ છે ને એ મને જોઈએ છે. આજે આપણી ટેન્ડન્સી હોય ને, ઇવન ઘરની બાકીની વસ્તુઓ સમજો કે સમજો કોઈ સરસ મજાનું નવો કપ આવ્યો ઘરનો, ઘરમાં નવો કપ આવ્યો, બહુ મસ્ત છે, તો આ મારો. આપણી એક સારી વસ્તુને ભોગવવાની જે ઈચ્છા જે છે, આ પુણ્યનું કારણ છે કે પાપનું કારણ? આ પાપનું કારણ છે ખરેખર, ખ્યાલ આવે છે કે નહીં? હવે આ પાપ, એ પાપ કોને કારણે થયું? રાગ ભાવને, રાગ દ્વેષ ભાવને કારણે કે સમતા ભાવને કારણે? રાગ દ્વેષ ભાવને કારણે. જો ઓલી પહેલાના એક્ઝામ્પલમાં જે છેલ્લે સુધી બચાવી રાખે એને એક જાતનો આસક્તિ વધારે છે કે આ છેલ્લે આનો સ્વાદ મને રહે, ખ્યાલ આવે? એક જાતનો પરિગ્રહનો ભાવ છે. અને જેને પહેલા ખાવાની ઈચ્છા છે એને કેવું છે? એને લોભ પ્રકૃતિ વધારે છે એકચ્યુઅલી. અને ખરેખર જે સમતા ભાવ વાળા જીવ હોય એને કેવું હોય? એને બધા પદાર્થો એના માટે સમાન છે, ખ્યાલ આવે ને? એને બધા પદાર્થ સમાન છે. તો આ જે રાગ દ્વેષ ભાવ છે ને, આપણે ત્રણ લેયર જોયા. પહેલું લેયર કે મિથ્યાત્વ, બીજું લેયર એના કારણો, ત્રીજું લેયર એને કારણે ઉત્પન્ન થતા રાગ દ્વેષ અભિભાવ. અને આ રાગાદિ ભાવો એ આપણા દૈનિક જીવનમાં, એ આપણા દૈનિક જીવનમાં આપણા ટેન્ડન્સીથી આપણને ખબર પડી જાય છે. એ નિરંતર એને આપણે અનુભવ કરી રહ્યા છીએ, ખ્યાલ આવે છે કે નહીં? હવે જીવની પ્રવૃત્તિ કેવી છે, જો ધ્યાનથી સાંભળો, જીવની પ્રવૃત્તિ કેવી છે કે મૂળ રૂટ કોઝ જે છે મિથ્યાત્વ, એનો તો આપણે વિચાર જ નથી કરતા. અને વિચાર કેનો કરીએ છીએ? આજે રાગાથી ભાવ ચાલે છે ને એમાં જ આપણે પડેલા છે. મને બહુ ગુસ્સો થઈ ગયો, એ મારે નહોતો કરવો જોતો. આ મને બહુ ગમે છે, મને જોઈએ છે, આ મને નથી ગમતો, આ ઠીક છે તમે રાખો, ખ્યાલ આવે છે ને? આ જે જીવની એક નોર્મલ પ્રવૃત્તિ કેવી છે કે એ આ પરિણામોના લેવલ પર જ રમ્યા કરે છે, અથવા ક્રિયાના લેવલ પર, એ તો હજી નીચે ગયું, ખ્યાલ આવે ને? ફોર્થ લેયર થઈ ગયું કે બહારની ક્રિયાઓમાં આપણે સુખ દુઃખનું કારણ માનીએ છીએ. એની તો આપણે ચર્ચા નથી કરતા, પણ એ તમે સમજી લેજો. પણ મેજોરિટી આપણે લોકો જે ધર્મ ક્ષેત્રમાં આવીને જીનવાણી માતાનો સ્વાધ્યાય કરીને પણ આજે પરિણામોમાં જ રમ્યા કરીએ છીએ. એનાથી ઉપર ઉઠીને આજે મિથ્યાત્વ અને એનું કારણો એને દૂર કરવાના ઉપાય નથી ભૂલતા. અને એને કારણે જે સાચો માર્ગ છે, સાચું સુખ છે, ગુણ છે, એ પ્રગટ નથી કરી શકતા, દોષોમાં જ રહીએ છીએ. એ દોષ શુભ પણ હોય શકે, અશુભ પણ હોય શકે, ખ્યાલ આવે? બે જાતના દોષો છે, પણ એ પરિણામોમાં જ જીવ રહ્યા કરે છે. જો આપણે ફરીથી હવે પાછળ ટેક્સ્ટમાં આવી જઈને વાંચીએ કે કેવી રીતના કોરિલેટ થાય છે, જો ઇસકે પશ્ચાત સેકન્ડ પેરેગ્રાફ વાંચે ને, દોષ ઓર ગુણ કે કારણો કો સોરી ઇસકે પશ્ચાત દોષ ઓર ગુણ કે કારણો કો પહેચાનતે હૈ. આ સેકન્ડ લેવલના મિથ્યાત્વના કારણ, ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વ. વા ગુરુદેવ કુગુરુ શાસ્ત્ર આદિ, આદિમાં અગ્રહિત પણ લઈ લેજો, અને આ ગ્રહિતની વાત કરીને કુગુરુ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર. યા विषय कषायादि सामग्री दोषों का कारण भासित होती है। थर्ड लेयर विषय कषायादि भावो इन्हीं सामग्री में दोषों के कारण भासित होती है तथा सुदेव सुगुरु सुशास्त्र आदि व व्रत संयम आदि गुणों के कारण भासित होते हैं। क्या लाया जाए इसका निश्चय करके दोषों के कारणों का त्याग करना चाहिए और गुणों के कारणों का ग्रहण करना चाहिए। जो अपनी टेंडेंसी तो ये भी होनी चाहिए कि हाँ आ मन गमे तने गमी ने ठीक है तू रख। क्या लाया जाए आ जातना जो भाव है ना आ भले धर्म नहीं पण एक एक जातना पुण्य ना भाव संयम ना भाव ख्याल आवे ने एक जातना संयम ना भाव एटले आपणा जीवन में दरेक वस्तु में आ जातना भाव होवा जोईए एक समता ना भाव होवा जोईए के आ आटलू छे ने मारी पासे इनफ छे मने आनाथी वधारे शुं काम छे। ख्याल आवे जेनी आवी टेंडेंसी होय ने ना मने हजी मोटू करवू छे हजी वधारवू छे तो आ लोभ ना अने पाप भावना एक लक्षण हो अने आटलू बस छे मने तो बस मारा अंदर में समाई गयु आ धर्मना लक्षण ख्याल आवे ए करवा लायक छे। जो दोषों के कारणों का त्याग करना चाहिए और गुणों के कारणों को ग्रहण करना चाहिए। वहां गुण दोष और उनके कारणों का निश्चय सहित ज्ञान तो सम्यक ज्ञान निश्चय सहित ज्ञान तो सम्यक दर्शन सहित सम्यक ज्ञान है तथा सर्व दोषों में कारणों को छोड़कर गुणों को ग्रहण करना सम्यक चारित्र है। इसलिए खरेखर जे बद्दा गुणों ना उपाय हो छे जे आपणे जोए ने सुदेव सुगुरु सुशास्त्र जेनाथी आपणा ग्रहित मिथ्यात्व दूर थाय छे पछी सात तत्वनो साचो निर्णय અને એનાથી સોપર ભેદ વિજ્ઞાન અને આત્માનુભૂતિ જેનાથી અગ્રહિત મિથ્યાત્વ દૂર થઈ અને સમ્યક દર્શન આદિ પ્રગટ થાય છે એ જાણવું એ નિશ્ચય સમ્યક જ્ઞાન સોરી નિશ્ચય સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાન છે અને એની સાથે જે દોષોને દૂર કરવાની જે પ્રવૃત્તિ છે એ સમ્યક ચારિત્ર છે। ઇસ પ્રકાર ઇન તીનો કે મિલને સે મોક્ષ માર્ગ હોતા હૈ ઓર उसका फल मोक्ष है जहां अनंत सुख का अनुभव होता है। ये सुख रूप अवस्था है। ख्याल आ गया खरेखर सुख ने प्रकट करवा माटे ये ध्येय पण आपणे ख्याल में होवू जोईए ने इवेन्चुअली पाछो टाई बैक करे छे के जो आ तमे उपाय कर्यो एनाथी सुख प्रकट थयो एनाथी आ सुख रूप अवस्था प्रकट थई अनंत सुख का अनुभव होता है तथा उस जीव की सर्व प्रकार से महिमा होती है। इसलिए पहले गुण और दोषों को कारण सहित जानना चाहिए। सर्वप्रथम करवा योग्य कार्य हो तो गुणों अने दोषों ने जानवा योग्य अने गुण अने दोष एटले के पोताने सुखरूप अवस्था केवी रीतना प्रकट थाय दुखरूप अवस्था केवी रीतना दूर थाय अने एटले के सम्यक दर्शन प्राप्त करवानो उपाय शुं मिथ्यात्व दूर करवानो उपाय शुं। ख्याल आवे छे आ सर्वप्रथम करवा योग्य एक वस्तु छे। आपणे जीवन में गुरुदेव जी तो कहता था कि पहला में पहली तू आत्मा छे तो निर्णय कर एक निर्णय कर पछी आगळनी बाकी बधी वस्तु सवरी चाले। एक ओलो एक्जाम्पल आपता कि पहलो घोड़ो सीधो राखीए तो बाकी ना बधा घड़ा सीधा रहे पहलो घड़ो ज ऊंधो राख्यो तो बाकी बधा घड़ा ऊंधा रहे। ख्याल आवे छे એટલે આ આત્માનો શાસન ગ્રંથ છે। ચરણાયોગની પદ્ધતિથી સાધારણ વાતોના માધ્યમથી પણ આપણને મૂળ તત્વોના ઉદ્દેશ આપે છે। આનો સ્વાધ્યાય આપણે કર્યો। નેક્સ્ટ ગાથામાં વિવેકીઓ કા કર્તવ્ય એમ કરીને આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો આપણને એક ઉપદેશ આપશે કે આ જ કરવા યોગ્ય છે। એ પણ બહુ માર્મિક ગાથા છે એની ચર્ચા લેતી લઈ કરશે નેક્સ્ટ ટાઈમ। આપણે અહીંયા સ્ટોપ કરીએ જીવાણી સ્થિતિ हे जनवाणी भारती तो ही जपो दिन रहे जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूजे लोकालो सो वाणी मस्तक नमो सदा देत हूँ। बोलो जनवाणी मातनो जय हो। अनंत कृपानुधान श्री कहान गुरु देवनो प्रशमति भगवती मातनो सत्य सनातन दिगंबर जैन धर्मनो।